એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરીશું જે આપણને છેક આપણા મૂળ સુધી લઈ જાય છે.
હા, પુસ્તકનું નામ છે જનીન, એક આત્મીય ઇતિહાસ, સિદ્ધાર્થ મુખર્જીનું લખેલું.
બરાબર, ધ જીન એન ઇન્ટિમેટ હિસ્ટ્રી. આ પુસ્તક એ ફક્ત વિજ્ઞાનની વાત નથી કરતું, એનાથી આગળ વધીને આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, ક્યાં જઈ રહ્યા છીએ એવા મોટા સવાલો ઊભા કરે છે.
ચોક્કસ, અને અત્યારના સમયમાં આ વિષયનું મહત્વ ઘણું વધી ગયું છે. તમે જુઓ, આનુવંશિકતાનું વિજ્ઞાન, મતલબ કે જીનેટિક્સ, જેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે.
હા, દરરોજ કંઈક નવું આવે છે.
બરાબર, એ આપણા સ્વાસ્થ્ય, આપણી ઓળખ અને કદાચ આપણા ભવિષ્યને એમ કે નવેસરથી ઘડી રહ્યું છે. આ પુસ્તક આ બધા જટિલ મુદ્દાઓને સમજવામાં મદદ કરે છે.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ વાતચીત. પહેલા તો લેખક વિશે થોડું જાણીએ. સિદ્ધાર્થ મુખર્જી કોણ છે તેઓ?
સિદ્ધાર્થ મુખર્જી એક અનોખી પ્રતિભા છે. ભારતીય અમેરિકન છે, ડોક્ટર છે.
હા, કેન્સર સ્પેશિયાલિસ્ટ, ઓન્કોલોજિસ્ટ.
બરાબર, અને સંશોધક પણ છે કોલંબિયા યુનિવર્સિટીમાં. પણ એમની ખાસ વાત એ છે કે તેઓ જેટલા સારા વૈજ્ઞાનિક છે એટલા જ કુશળ વાર્તાકાર પણ છે.
હા, એમનું જે પેલું કેન્સર પરનું પુસ્તક હતું, ધી એમ્પરર ઓફ ઓલ મેલેડીઝ, એના માટે તો પુલિત્ઝર પ્રાઇઝ પણ મળ્યું હતું.
બરાબર, એટલે એ સ્પષ્ટ છે કે ગહન વિષયોને પણ એ સામાન્ય માણસ સમજી શકે એવી રીતે રજૂ કરી શકે છે.
અને એમના માટે આ વિષય અંગત પણ છે એમ સાંભળ્યું છે.
હા, આ પુસ્તક જનીન એમના માટે ખાલી એકેડેમિક વિષય નથી. એમના પોતાના પરિવારમાં માનસિક બીમારીઓનો ઇતિહાસ રહ્યો છે, જેમ કે સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર.
ઓહ,
એટલે આ જે અંગત જોડાણ છે ને, એ એમના લખાણને એક ઊંડાણ આપે છે, એક સંવેદનશીલતા. તેઓ વિજ્ઞાનના સૂકા તથ્યોને માનવીય અનુભવ સાથે સાંકળે છે.
આ તો ખરેખર રસપ્રદ વાત કહેવાય. એટલે એ માત્ર જનીનોની ટેકનિકલ વાત નથી કરતા, પણ આપણા જીવન પર એની શું અસર થાય છે એની વાત કરે છે. તો આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે, એનો મર્મ શું છે?
જુઓ, પુસ્તકનો મૂળ વિચાર એ છે કે જનીન છે ને, એ ખાલી કોષમાં રહેલો એક નાનો અંશ નથી.
હા,
એ આધુનિક વિજ્ઞાનનો કદાચ સૌથી શક્તિશાળી અને પરિવર્તન લાવનારો વિચાર છે.
એ સમજાવે છે કે આપણા લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં કઈ રીતે ઉતરે છે, આપણી ઓળખ કઈ રીતે બને છે.
અને પેલી નિયતિ અને પસંદગીની વાત.
બરાબર, નિયતિ અને પસંદગી વચ્ચેનું જે સંતુલન છે એને પણ એ પ્રભાવિત કરે છે. આખી વાત મૂળભૂત રીતે બદલાઈ રહી છે.
એટલે ઉદ્દેશ્ય ખાલી જનીન કેવી રીતે કામ કરે છે એ નથી, પણ એની આખી વાર્તા કહેવાનો છે, એની જીવનકથા.
એકદમ સાચું. મુખર્જી આપણને જનીનની શોધના ઇતિહાસમાં લઈ જાય છે, છેક શરૂઆતની કલ્પનાઓથી લઈને આજની જે લેટેસ્ટ ટેકનોલોજી છે ત્યાં સુધી.
હા,
અને આ સફરમાં જે વૈજ્ઞાનિક સફળતાઓ મળી, જે નૈતિક ભૂલો થઈ.
ભૂલો પણ? હા, ભૂલો પણ, અને ભવિષ્યના જે પડકારો છે એ બધું જ સામે લાવે છે. પુસ્તક એવું કહે છે કે જો આપણે સમજવું હોય કે આપણે કોણ છીએ, તો જનીનની આ વાર્તા સમજવી જ પડશે, અનિવાર્ય છે.
અને કેટલાક મૂળભૂત સવાલો પણ પૂછે છે, જેમ કે વારસામાં લક્ષણો કઈ રીતે આવે છે, આ બધું શોધાયું કઈ રીતે.
હા, અને આ જ્ઞાનનો સારો ઉપયોગ શું થયો, ખરાબ ઉપયોગ શું થયો, અને હવે તો આપણે જીનોનો બદલી પણ શકીએ છીએ.
હા, એડિટિંગની વાત.
બરાબર, તો એના પરિણામો શું હોઈ શકે, આ બધા સવાલો છે.
ચાલો તો પુસ્તકના મુખ્ય ભાગો પર એક નજર કરીએ. આખી સફરનો ખ્યાલ આવશે. શરૂઆત ક્યાંથી થાય છે? વારસાનો આ સવાલ તો બહુ જૂનો હશે ને?
હા, પુસ્તકનો પહેલો ભાગ છેક પ્રાચીન ગ્રીસના વિચારોથી શરૂ થાય છે, પણ ખરી વૈજ્ઞાનિક શરૂઆત તો ગ્રેગર મેન્ડલથી થાય છે, ઓસ્ટ્રિયાના એક સાધુ.
હા, વટાણાના પ્રયોગોવાળા.
બરાબર, 19મી સદીમાં એમણે બગીચામાં વટાણાના છોડ પર પ્રયોગો કર્યા. શાંતિથી બેસીને નોંધ કરે, કયો છોડ ઊંચો, કયો નીચો, ફૂલનો રંગ કેવો.
એકદમ ધીરજનું કામ.
હા, અને આ સાદા અવલોકનોમાંથી એમણે આનુવંશિકતાના નિયમો તારવ્યા, જાણે કુદરતનો કોઈ કોડ ઉકેલી રહ્યા હોય.
અને કમાલની વાત એ છે કે એમના કામ પર કોઈએ ધ્યાન જ ના આપ્યું વર્ષો સુધી,
દાયકાઓ સુધી. જાણે ખોવાઈ ગયું હોય વિજ્ઞાન, પછી બીજો ભાગ આવે છે, 20મી સદીની શરૂઆત, ત્યારે મેન્ડલના કામની ફરીથી શોધ થઈ.
ઓ, ફરીથી શોધ?
હા, પછી થોમસ હન્ટ મોર્ગન જેવા વૈજ્ઞાનિકો આવ્યા. એમણે ફળમાખીઓ પર પ્રયોગો કર્યા.
ફળમાખીઓ પર?
હા, અને સાબિત કર્યું કે આ જે વારસાગત એકમો છે, એટલે કે જનીનો, એ કોષમાં રહેલા રંગસૂત્રો પર હોય છે, જાણે દોરા પર મણકા પરોવેલા હોય એમ.
પણ આ જ સમયે પેલો અંધારો અધ્યાય પણ શરૂ થયો, યુજેનિક્સ. શું હતું એ બરાબર?
યુજેનિક્સ એટલે સુપ્રજનન શાસ્ત્ર. આ એક ખૂબ જ ભયાવહ વિચારધારા હતી, ફ્રાન્સિસ ગાલ્ટન જેવા લોકોએ શરૂ કરી. મૂળ વિચાર એવો કે સમાજને સુધારવા માટે.
સુધારવા? કઈ રીતે?
હા, એમના મતે ઇચ્છનીય લક્ષણોવાળા લોકોને જ સંતાન પેદા કરવા દેવા, અને જેમનામાં અનિચ્છનીય લક્ષણો હોય એમને રોકવા. આ બધું આનુવંશિકતાના અધૂરા અને, સાચું કહું તો, વિકૃત જ્ઞાન પર આધારિત હતું.
અને એના પરિણામો તો ભયંકર આવ્યા હશે ને?
અત્યંત ભયંકર. અમેરિકા અને બીજા દેશોમાં હજારો લોકોને એમની મરજી વિરુદ્ધ એમની નસબંધી કરી દેવામાં આવી, કારણ કે એમને અયોગ્ય ગણવામાં આવ્યા.
હે ભગવાન!
કેરીબગ જેવો કેસ બહુ જાણીતો છે. વંશીય ભેદભાવ માટે, ઇમિગ્રેશન રોકવા માટે આ સિદ્ધાંતોનો બહુ ખરાબ રીતે ઉપયોગ થયો, અને આ જ વિચારોએ પછીથી નાઝી જર્મનીની જે ભયાનક નીતિઓ હતી એને જાણે વૈજ્ઞાનિક ટેકો પૂરો પાડ્યો. મુખર્જી બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ ઇતિહાસ એક ચેતવણી છે. વિજ્ઞાન ગમે તેટલું શક્તિશાળી હોય, પણ જો એનો ઉપયોગ વિવેક અને નૈતિકતા વગર થાય તો એ કેટલું ખતરનાક બની શકે છે.
આ ખરેખર વિચારવા જેવી વાત છે, વિજ્ઞાન સાથે વિવેક કેટલો જરૂરી છે. સારું, પછી આગળ શું થયું? આ વારસાનું ભૌતિક સ્વરૂપ શું છે એ કઈ રીતે ખબર પડી?
ખબર પડી કે આનુવંશિક માહિતી ડીએનએ નામના અણુમાં સંગ્રહાયેલી છે, પ્રોટીનમાં નહીં.
ઓકે.
પણ ડીએનએ દેખાય છે કેવું, કામ કઈ રીતે કરે છે, આનો જવાબ શોધવા માટે જોરદાર સ્પર્ધા ચાલી,
જેમાં પેલા વોટસન અને ક્રિકનું નામ આવે છે.
હા, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, એમણે ડીએનએની પ્રખ્યાત ડબલ હેલિક્સ રચના શોધી, પેલી બેવડી સર્પાકાર સીડી જેવી.
હા હા.
પણ આ શોધમાં મોરિસ વિલ્કિન્સ અને ખાસ તો રોઝાલેન્ડ ફ્રેન્કલિનનું યોગદાન બહુ મોટું હતું, નિર્ણાયક હતું. ફ્રેન્કલિને જે એક્સરે તસવીર લીધી હતી, ફોટોગ્રાફ 51, એના વગર આ રચના ઉકેલવી મુશ્કેલ હતી.
એટલે એક ટીમ વર્ક જેવું હતું, પણ સ્પર્ધા પણ હતી.
બરાબર. મુખર્જી આખી વાત બહુ સરસ રીતે રજૂ કરે છે, વૈજ્ઞાનિક પ્રતિભા, સ્પર્ધા, માનવીય પાસાઓ, બધું જ. અને આ ડબલ હેલિક્સ રચનાએ સમજાવ્યું કે જનીનો કોપી કઈ રીતે થાય છે અને માહિતી સ્ટોર કઈ રીતે કરે છે, જાણે એક જટિલ ઝિપર હોય.
હા, રચના સમજાઈ ગઈ, પણ એમાંથી માહિતી વંચાય કઈ રીતે, પ્રોટીન કઈ રીતે બને?
એ ચોથા ભાગમાં છે. 1960-70ના દાયકામાં જેનેટિક કોડ ઉકેલાયો. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ડીએનએના જે ચાર અક્ષરો છે, ATCG, હા, એ કઈ રીતે 3-3ના ગ્રુપમાં ગોઠવાઈને પ્રોટીન બનાવવા માટેનો સંદેશો રચે છે, જાણે શબ્દો બનાવતા હોય. અને સેન્ટ્રલ ડોગમાનો સિદ્ધાંત આવ્યો, ડીએનએમાંથી માહિતી આરએનએમાં જાય છે.
આરએનએ એટલે જાણે કામ ચલાવ કોપી.
હા, બરાબર. મુખ્ય લાઇબ્રેરીમાંથી કાઢેલી એક નોટ જેવું, અને પછી આરએનએમાંથી પ્રોટીન બને છે જે ખરેખર કામ કરે છે. અને એ પણ ખબર પડી કે બધા જ જનીનો બધો સમય ચાલુ નથી હોતા,
એટલે સ્વિચ ઓન ઓફ જેવું.
હા, જનીન નિયમન. અમુક કોષમાં અમુક જ જનીનો ચાલુ હોય, બાકીના બંધ. જેમ ઘરમાં અલગ અલગ રૂમની લાઇટ માટે અલગ સ્વિચ હોય.
એટલે હવે વૈજ્ઞાનિકો જનીનોને વાંચી શકતા હતા, તો પછી
એમાં ફેરફાર કરવાનું પણ વિચાર્યું હશે ને? ચોક્કસ. એ જ પાંચમા ભાગનો વિષય છે, જીનોમમાં હસ્તક્ષેપ. 1970-2000 સુધીનો ગાળો, અહીં જીનેટિક એન્જિનિયરિંગનો જન્મ થયો. બોયર અને કોહેને રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી શોધી.
એટલે શું?
એટલે એક સજીવના જનીનને કાપીને બીજા સજીવના ડીએનએ સાથે જોડી શકાય, જાણે કમ્પ્યુટરમાં કટ પેસ્ટ કરીએ ને એવું. આનાથી બાયોટેકનોલોજીમાં ક્રાંતિ આવી ગઈ.
પણ આ શક્તિ મળી એટલે ચિંતા પણ થઈ હશે?
થઈ જ ને. એટલે જ 1975માં એસિલોમર કોન્ફરન્સ થઈ. વૈજ્ઞાનિકો ભેગા મળ્યા અને સંભવિત જોખમોની ચર્ચા કરી, સુરક્ષા માટે નિયમો બનાવવાનો પ્રયત્ન કર્યો. આ વૈજ્ઞાનિકોની પોતાની જવાબદારીનું ઉદાહરણ છે.
સારું કહેવાય.
આ જ સમયમાં જીન થેરાપીના શરૂઆતના પ્રયોગો થયા. SCID જેવી બીમારીઓ, પેલો બદલ બોય, એની સારવારની આશા જાગી. પણ જેસી ગેલસિંગર જેવા કેસમાં દર્દીનું મૃત્યુ થયું એનાથી સમજાયું કે આ રસ્તો સહેલો નથી, જોખમી છે. અને આ યુગના અંતે આવ્યો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, આખો માનવ જેનેટિક કોડ વાંચી લેવાનો મહાપ્રયાસ.
જેણે આખી મારસ જાતની ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ વાંચી લીધી. તો હવે છેલ્લો, છઠ્ઠો ભાગ, એમાં શું છે?
છઠ્ઠો ભાગ એટલે પોસ્ટ જીનોમિક ભવિષ્ય, 21મી સદી. જીનોમ વંચાયા પછી ખબર પડી કે આખી વાત ધાર્યા કરતાં વધુ જટિલ છે. અહીં એપિજેનેટિક્સનો ખ્યાલ આવે છે.
એપિજેનેટિક્સ એ શું છે?
સાદી ભાષામાં કહું તો ડીએનએનો જે મૂળ કોડ છે, જે અક્ષરો છે ATCG, એ બદલાયા વગર પણ આપણા પર્યાવરણના પરિબળો જનીનો કેવી રીતે કામ કરે છે એના પર અસર કરી શકે છે.
મતલબ
કે આપણો ખોરાક, આપણને કેટલો તણાવ છે, આપણી જીવનશૈલી, આ બધી વસ્તુઓ નક્કી કરી શકે છે કે કયા જનીનો ચાલુ રહેશે અને કયા બંધ. જાણે પુસ્તક એનું એ જ, પણ તમે પેન્સિલથી અમુક જગ્યાએ નોંધ લખો કે હાઇલાઇટ કરો એના જેવું. મૂળ લખાણ નથી બદલાતું, પણ એનો ઉપયોગ બદલાઈ શકે છે.
આ તો પેલી પ્રકૃતિ, નેચર અને પોષણ, નર્ચર વચ્ચેની જે વાત છે એને જોડે છે.
બરાબર. મુખર્જી અહીં ફરી એમના પરિવારની માનસિક બીમારીની વાત પર આવે છે અને સમજાવે છે કે વારસાગત વલણ અને પર્યાવરણ કઈ રીતે ભેગા મળીને આવી જટિલ સ્થિતિઓ બનાવે છે. અને પછી આવે છે આ યુગની સૌથી મોટી ક્રાંતિ, ક્રિસ્પર Cas9.
હા, ક્રિસ્પર બહુ સાંભળ્યું છે એના વિશે.
આ એક એવી ટેકનોલોજી છે જે જનીનોને ખૂબ જ ચોકસાઈથી એડિટ કરી શકે છે, બદલી શકે છે. પહેલાની ટેકનિક જાણે ભૂઠી કાતર જેવી હતી, જ્યારે ક્રિસ્પર એકદમ શાર્પ, શોધો અને બદલો, સર્ચ એન્ડ રિપ્લેસ જેવું છે. ખૂબ શક્તિશાળી અને વાપરવામાં પ્રમાણમાં સરળ.
અને આ શક્તિ આપણને મોટા નૈતિક સવાલો પાસે લાવીને ઊભો રાખે છે, ખરું ને? શું આપણે ભવિષ્યની પેઢીઓને અસર કરે એવા ફેરફારો કરવા જોઈએ? કોણ નક્કી કરશે કે શું સારું છે અને શું ખરાબ?
બરાબર. પુસ્તક આ જ ગહન પ્રશ્નો સાથે પૂરું થાય છે. આ ટેકનોલોજીમાં બીમારીઓ મટાડવાની જબરદસ્ત ક્ષમતા છે, પણ સાથે જ દુરુપયોગનો કે ધાર્યા ન હોય એવા પરિણામો આવવાનો ભય પણ એટલો જ છે.
આખી સફર ખરેખર અદ્ભુત છે અને વિચારતા કરી મૂકે એવી. જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો એ શું હોઈ શકે? ખાસ કરીને આપણા ભારતીય સમાજ માટે એનું શું મહત્વ છે?
પહેલો સંદેશ તો એ છે કે જનીન આપણો ઇતિહાસ છે, ઓળખનો ભાગ છે, પણ એ આપણી નિયતિ નથી. જુઓ, આપણે ત્યાં ભારતમાં કુટુંબ, વંશ, વારસો આ બધું બહુ મહત્વનું ગણાય છે.
હા, એ તો છે.
આ પુસ્તક યાદ અપાવે છે કે હા, જનીનો આપણને આપણા પૂર્વજો સાથે જોડે છે, પણ આપણી પાસે પસંદગી કરવાની, આપણું ભવિષ્ય ઘડવાની શક્તિ પણ છે. આપણે ખાલી આપણા જનીનોનો સરવાળો નથી.
બીજો મુદ્દો પેલો યુજેનિક્સ વાળો, જ્ઞાન એક બેધારી તરવાર છે.
બરાબર. આનુવંશિક જ્ઞાનથી રોગો મટાડી શકાય, પણ એનો ઉપયોગ ભેદભાવ કરવા, સામાજિક નિયંત્રણ માટે પણ થઈ શકે છે. આજે પણ સવાલો ઊભા થાય છે, નોકરી માટે, વીમા માટે, લગ્ન માટે. શું જીનેટિક માહિતીનો ઉપયોગ થવો જોઈએ? ગોપનીયતાનો મુદ્દો, સમાનતાનો મુદ્દો, આ બધું બહુ મહત્વનું છે.
અને ત્રીજું, પેલી પ્રકૃતિ અને પોષણની જટિલતા.
હા, પુસ્તક સ્પષ્ટ કરે છે કે મોટાભાગના લક્ષણો કે બીમારીઓ એ ખાલી જનીનોને કારણે નથી હોતા, કે ખાલી પર્યાવરણને કારણે પણ નહીં, બંનેની જટિલ અસર હોય છે. એપિજીનેટિક્સ આ વાતને વધુ સ્પષ્ટ કરે છે.
આપણા દેશમાં તો જીવનશૈલી અને ખોરાકમાં કેટલી વિવિધતા છે.
બરાબર. એટલે આ સમજણ આપણા સ્વાસ્થ્ય માટે, રોગોને રોકવા માટે ખૂબ ઉપયોગી છે. આપણી પસંદગીઓ, આપણી જીવનશૈલી એ આપણા જનીનો કઈ રીતે વર્તે છે એના પર અસર કરી શકે છે.
અને ચોથો મુદ્દો, નૈતિક જવાબદારીનો, ક્રિસ્પર જેવી ટેકનોલોજી.
હા, એ આપણને અભૂતપૂર્વ શક્તિ આપે છે. તો સવાલ એ છે કે આ શક્તિનો ઉપયોગ ફક્ત ગંભીર બીમારીઓ દૂર કરવા માટે જ કરવો જોઈએ, કે પછી માણસની ક્ષમતાઓ વધારવા, એન્હેન્સમેન્ટ માટે પણ? ભારતમાં, જ્યાં સ્વાસ્થ્ય સેવાઓ બધા સુધી સરખી રીતે પહોંચતી નથી, ત્યાં આવી મોંઘી ટેકનોલોજી કોને મળશે, એ પણ એક મોટો સવાલ છે.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે યાદ રહી જાય. એક સરસ વાત છે કે જનીન બ્લુપ્રિન્ટ નથી, રેસિપી છે. આનો શું મતલબ?
મતલબ કે જનીનો સૂચનાઓ આપે છે, પણ અંતિમ પરિણામ કેવું આવશે એ બીજા ઘણા પરિબળો પર આધાર રાખે છે. બીજા જનીનો, પર્યાવરણ, તક, જીવનશૈલી, બધું જ. જેમ રસોઈ બનાવતી વખતે ખાલી રેસીપી હોય એ પૂરતું નથી, સામગ્રી કેવી છે, બનાવનાર કેવો છે, તાપમાન કેટલું છે, બધું ગણાય.
એટલે જનીનો શક્યતાઓ ઊભી કરે છે પણ પરિણામ નક્કી નથી કરતા.
બરાબર. એક બીજો વિચાર છે કે આપણે રોગના જનીનો વિશે સામાન્યતાના જનીનો કરતાં ઘણું વધારે જાણીએ છીએ. આ શું કહે છે? આ એક રીતે વિજ્ઞાનના ફોકસ પર સવાલ ઉઠાવે છે. આપણે ઘણીવાર એના પર વધુ ધ્યાન આપીએ છીએ કે શું ખોટું થયું અથવા શું બગડ્યું.
હા,
પણ સામાન્ય શું છે, સ્વાસ્થ્ય કઈ રીતે જળવાઈ રહે છે, એના વિશે આપણી સમજ કદાચ ઓછી છે.
એક ત્રીજો વિચાર ટેકનોલોજીની શક્તિ અને જવાબદારી બંને બતાવે છે. જીનોમને વાંચવાની અને લખવાની ક્ષમતા એ માનવ ઇતિહાસની સૌથી મોટી વૈજ્ઞાનિક સિદ્ધિઓમાંની એક છે.
હા, આ ક્રિસ્પર જેવી ટેકનોલોજીની વાત છે. આપણી પાસે હવે જીવવિજ્ઞાનનો જે મૂળભૂત કોડ છે એને સમજવાની અને એમાં ફેરફાર કરવાની તાકાત છે. આનાથી ક્રાંતિ આવી શકે છે, પણ આટલી મોટી શક્તિ સાથે એટલી જ મોટી જવાબદારી પણ આવે છે.
અને છેલ્લો કદાચ સૌથી વધુ ચેતવણી આપતો વિચાર, આનુવંશિકતાનો સૌથી શક્તિશાળી વિચાર, કે આપણા લક્ષણો પસંદ કરી શકાય અને બદલી શકાય, એ જ એનો સૌથી ખતરનાક વિચાર પણ છે.
આ સીધો ઇશારો યુજેનિક્સ તરફ છે. જ્યારે આપણે સુધારણા, પસંદગી, ડિઝાઇનર બેબી આવા શબ્દો વાપરીએ છીએ ત્યારે બહુ જ સાવચેત રહેવું પડે. કોણ નક્કી કરશે કે શું સારું અને શું ખરાબ? શું આપણે માનવ વિવિધતાને જ ખતમ કરી નાખીશું? આ નૈતિક સંતુલન બહુ જ જરૂરી છે.
આ બધા વિચારો ખરેખર બહુ ગહન છે. તો આ બધી માહિતીનો સામાન્ય માણસ માટે શું અર્થ? રોજિંદા જીવનમાં આ જ્ઞાન કઈ રીતે કામ લાગે?
ઘણી રીતે. જુઓ, વ્યક્તિગત સ્વાસ્થ્યની વાત કરીએ તો હવે જીનેટિક ટેસ્ટિંગ થાય છે, એનાથી અમુક રોગોનું જોખમ જાણી શકાય છે, જેમ કે અમુક પ્રકારના કેન્સર, હૃદયરોગ.
હા, એવા ટેસ્ટ હવે થાય છે.
આ જાણકારી મળે તો વ્યક્તિ પોતાની જીવનશૈલી બદલી શકે, રેગ્યુલર ચેકઅપ કરાવી શકે, ફેમિલી પ્લાનિંગ વખતે પણ વિચારી શકે.
અને ડોક્ટરો માટે પણ સારવારમાં મદદરૂપ થાય છે, ખરું ને?
ચોક્કસ. પર્સનલાઇઝ મેડિસિન જેને કહે છે. કઈ દવા કોના પર વધુ અસર કરશે, કોને આડઅસર વધુ થશે, એ જનીનો જોઈને ખબર પડી શકે. કેન્સરની સારવારમાં પણ ટાર્ગેટેડ થેરેપી અપાય છે, જે વધુ અસરકારક હોય છે.
આ સિવાય આ પુસ્તક આપણને નવી ટેકનોલોજી વિશે વિચારવા માટે એક નૈતિક ફ્રેમવર્ક પણ આપે છે.
હા, એ આપણને જીનેટિક ભેદભાવ, પ્રાઇવસી, ક્રિસ્પર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ એ બધા વિશે વિચારવા મજબૂર કરે છે. યુજેનિક્સના ઇતિહાસમાંથી શીખીને આપણે ભવિષ્યની ભૂલો ટાળી શકીએ. સમાજ તરીકે આપણે કેવા નિયમો બનાવવા જોઈએ એની ચર્ચા જરૂરી બને છે.
અને છેલ્લે એ આપણને આપણી જાતને અને પરિવારને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. વારસાગત લક્ષણો, ખાસ કરીને માનસિક બીમારી જેવી બાબતો, એને કલંકની નજરે જોવાને બદલે વધુ સહાનુભૂતિથી જોવામાં મદદ મળે.
બિલકુલ. આ પુસ્તક વિજ્ઞાન, ઇતિહાસ અને અંગત અનુભવનું એટલું સરસ મિશ્રણ છે કે એ આપણને માણસ હોવાનો અર્થ શું છે એના પર ફરીથી વિચારવા પ્રેરે છે.
ખૂબ સરસ. આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી જો તમારે એક મુખ્ય શીખ કે વિચાર કહેવાનો હોય જે તમને સૌથી વધુ સ્પર્શી ગયો, તો એ કયો હશે?
મારા માટે તો પેલો યુજેનિક્સનો ઇતિહાસ અને એમાંથી મળતી નૈતિક ચેતવણી. એ વારંવાર યાદ અપાવે છે કે જ્ઞાન શક્તિ છે, પણ એનો ઉપયોગ વિવેક, કરુણા અને જવાબદારી સાથે થવો જોઈએ. વૈજ્ઞાનિક પ્રગતિ બહુ રોમાંચક છે, પણ એના પરિણામો વિશે આપણે હંમેશા સાવધાન રહેવું પડશે.
અને મારા માટે આ આખી સફર મેન્ડલના વટાણાના સાદા પ્રયોગોથી શરૂ કરીને ક્રિસ્પર વડે જનીનો બદલવાની જે અકલ્પનીય શક્તિ મળી છે ત્યાં સુધી, એ માનવ જિજ્ઞાસા અને શોધની તાકાત બતાવે છે. આપણે કોણ છીએ સમજવાની આપણી જે ઈચ્છા છે ને, એ આ પુસ્તકમાં દેખાય છે. અને હા, એક સવાલ પણ ઊભો કરે છે કે ભવિષ્યમાં રોગ મટાડવા અને માણસની ક્ષમતાઓ વધારવા વચ્ચેની લાઈન આપણે ક્યાં દોરીશું? એ એક મોટો પડકાર છે આપણા સૌ માટે.
સાચી વાત છે. આ ચર્ચા અહીં પૂરી નથી થતી, પણ કદાચ શરૂ થાય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.